ਹਰੀਪ੍ਰੀਤਾ કઈ વાંધો નહીં, એ જીનનું સ્વરૂપ સમજવું પડશે, વિતરાગનું સ્વરૂપ સમજવું પડશે. કોણ કરાવશે આ ઓળખાણ? આ વિતરાગ પુરુષ છે અને વિતરાગ આવા હોય તે કોણ ઓળખાણ કરાવશે? આ ધરતી ઉપર વિતરાગ પુરુષને ઓળખાવવાનું કામ એક જ એજન્સી કરે છે અને તે છે સદગુરુ. સદગુરુનું કામ વિતરાગ પુરુષને જીન સ્વરૂપને સમજવાનું છે. સદગુરુ મુમુક્ષુને જીનેશ્વરનું સ્વરૂપ સમજાવે છે. સદગુરુનો ઉપદેશ જ્ઞાની પુરુષનો ઉપદેશ વિતરાગ થવાનો ઉપદેશ છે. રાગનું પોષણ થાય એવો ઉપદેશ સદગુરુ ક્યાંય પણ આપતા નથી. વિતરાગતાનું પોષણ થાય તેવો જ ઉપદેશ સદગુરુ આપે છે. હવે આ ગાથા સમજીએ.
સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જિન સ્વરૂપ, સમજાવણ ઉપકાર સો સમજે જિન સ્વરૂપ. બહુ માર્મિક ગાથા છે કે આપણે વિતરાગ પુરુષને સમજવાના છે અને એવા વિતરાગ પુરુષને સમજાવશે કોણ? સદગુરુ. વિતરાગ પુરુષની ઓળખાણ માટે સદગુરુનો ઉપદેશ જરૂરી છે. સાધનાનો પ્રારંભ જેને કરવો છે તેણે સૌથી પહેલા સદગુરુનો યોગ પ્રાપ્ત કરવો અને પછી વિતરાગ પુરુષને શોધવા. સદગુરુના ઉપદેશ વિના જીનનું સ્વરૂપ સમજાય નહીં, પોતાની મેળે પોતાની કલ્પનાથી ન સમજાય, શાસ્ત્ર વાંચીને પણ ન સમજાય. આ જીન ભગવાન રહસ્યમય પુરુષ છે. જગતમાં સૌથી મોટું આશ્ચર્ય પિરામિડ નથી, સૌથી મોટું આશ્ચર્ય વિશ્વની સુંદરીઓ નથી, સૌથી મોટું આશ્ચર્ય તો વિતરાગ પુરુષ છે કે જેણે રાગદ્વેષ જીત્યા છે. અનંતકાળથી આપણને રાગદ્વેષે જકડી લીધા છે. આનંદગંજીએ કહ્યું, જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે, પુરુષ કિસ્યું મુજ નામ.
મને પુરુષ કહેવડાવતા શરમ આવે છે, કારણ કે તમે જેને જીત્યા એણે અમને જીતી લીધા. પ્રભુ, અમે રાગદ્વેષને જીત્યા અને રાગદ્વેષે અમને જીતી લીધા. પ્રભુ, અમે રાગદ્વેષને જીત્યા નથી, આવું સ્વરૂપ સમજ્યા વિના ઉપકાર શું થાય? બહુ માર્મિક વાત છે. તીર્થંકર પરમાત્માનો આપણા ઉપર મોટો ઉપકાર છે, પણ તે કેવી રીતે સમજાય? વિતરાગ પુરુષને સમજો તો સમજાય. સદગુરુના ઉપદેશથી જીનું સ્વરૂપ જો સમજે તો સમજનારનો આત્મા પરિણામે જીનની દશાને પામે. જેને જીન થવું છે તેણે જીનને શોધવા પડશે, જાણવા પડશે અને ઓળખવા પડશે. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ. તમે જ્યારે સદગુરુ પાસે જાઓ છો ત્યારે સદગુરુ વિતરાગતાનો બોધ આપે છે, વિતરાગ પુરુષની ઓળખાણ કરાવે છે. તારે વિતરાગ થવાનું છે એમ સદગુરુ કહેશે. સદગુરુના ઉપદેશથી જીનનું રૂપ કેવું છે તેને પોતે સમજે અને શું થાય તો તે પામે નિજ દશા, તો એનાથી પોતાની દશાને નિજ દશાને પોતે પ્રાપ્ત કરે છે. સવાલ એ છે કે આપણે આપણા સ્વરૂપને શોધવું છે, સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, સ્વરૂપની ઓળખાણ કરવી છે. જો કરવી છે તો થાય કેવી રીતે? આ જગતમાં કોની સામે જોઈએ તો આપણી ઓળખાણ થાય? આ જગતમાં કોની સામે નજર માંડવી કે જેની સામે જોતા આપણી ઓળખાણ થાય? જ્ઞાની પુરુષ કહે છે કે જીન સામે જોઈએ તો આપણી ઓળખાણ થાય. આપણી ઓળખાણ જો કરવી હોય તો જીનેશ્વરને આ વિતરાગને ઓળખવા પડશે. વિતરાગ સામે જોઈને આપણા આત્માની ઓળખાણ થાય. હું પણ આમના જેવો છું.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આ સદગુરુ ભગવંતે સ્વરૂપ સમજાવ્યું માટે તેમને નમસ્કાર કર્યા છે. સદગુરુ એમ કહે છે કે વર્તમાનમાં તારી અવસ્થા ગમે તેવી હોય, કર્મથી બદ્ધ હોય, ઉપાધિથી રાગદ્વેષથી અને કસાયથી યુક્ત હોય અને ગમે તે ભર્યું હોય, વિચારો વિકલ્પો ભર્યા હોય, મમત્વ ભર્યું હોય, તું ગમે તેવો હો પણ અસલમાં તો તું આ બધી છે. તું ધનથી જુદો છે અને ઘરથી પણ જુદો છે. તું દેહથી જુદો ને ઇન્દ્રિયોથી જુદો છે, તું પ્રાણથી પણ જુદો છે, મનથી જુદો, બુદ્ધિથી જુદો, પણ જુદો છે. વર્તમાનમાં આ બધું ભલે તારામાં દેખાતું હોય પણ તે તારું સ્વરૂપ નથી. ભાઈ, આ સોનાની લગડી ભલે ગટરમાં પડી હોય પણ એ સોનાની લગડી નહીં મટે. તેને બહાર કાઢો અને નળ નીચે ચોખ્ખા પાણીથી ધુઓ એટલે ચોખ્ખી. જ્ઞાની પુરુષ એમ કહે છે કે તું કર્મથી ભલે બંધાયેલો છે, ભલે રાગદ્વેષથી ભરેલો છે, કસાયોથી ભરેલો છે, પણ તારામાં એ ન હોય, તું એનાથી જુદો છે. કર્મથી જુદો છે, ઉપાધિથી અને રાગદ્વેષ તથા કસાયોથી જુદો છે. આવો ભણકાર કાન ઉપર સદગુરુ પાસેથી આવે છે. દેવચંદ્રજી મહારાજે કહ્યું, પ્રભુ રાગ દ્વેષે ભર્યો મોહ, મોહ વેરી નડ્યો, લોકની રીતમાં ઘણું એ રાતો, ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવી રમ્યો, ભમ્યો બહુ માહે હું વિષય માતો. આવા દોષોથી ભરેલો હું છું. પણ જ્ઞાની પુરુષ કહે છે કે આવો હોવા છતાં બીજી વાત તું સાંભળ, અમે તને કહીએ છીએ
બસ.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. અસલમાં તું આ છે કુંદાચાર્યજી, અમૃતચંદ્ર સૂરી મહારાજ, હરિભદ્ર સૂરી મહારાજ વગેરે જ્ઞાની પુરુષો કહે છે આ વિતરાગ પુરુષો છે અને આપણે તેના જેવા છીએ. એવી પ્રતિજી જીવનમાં થાય તેને સમ્યક દર્શન કહે છે. એ બહુ મોટું કામ છે. શંકરાચાર્યજીએ ઉદ્ઘોષણા કરી, હું ચિદાનંદ સ્વરૂપ કલ્યાણમય આત્મા છું, રાગ દ્વેષ કે કામ ક્રોધ મારામાં નથી, ઉપાધિ મારામાં નથી. જેમ માખણ છાશથી જુદું છે તેમ આ બધાથી હું જુદો છું. જ્ઞાની પુરુષો એમ કહે છે કે જો તું ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છો, તું તારા અમારા જેવો જ, જો તું વિતરાગ જેવો છે. આ ઉપદેશથી જ્ઞાની પુરુષો પાસેથી, સદગુરુ પાસેથી જ્યારે મળે છે ત્યારે જિનેશ્વર સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. મંદિરમાં તો જાઓ છો, ધન્યવાદ, પૂજા પણ કરો છો, આનંદની વાત, અને અડધી કલાક સ્તુતિ કરો છો તે બહુ આનંદની વાત. હાથ જોડીને બહાર પણ નીકળો છો બરાબર છે, પણ જેની પૂજા અને ભક્તિ કરો છો તેને ઓળખો છો ખરા? એ કોણ? એમની સાથે આપણો સંબંધ શું છે? તેઓ આપણી જ્ઞાતિના છે? વિસા દશા ઓસવાળ એ જેમ જ્ઞાતિ છે તેમ સિદ્ધ પણ જ્ઞાતિ છે. આપણે સિદ્ધની જ્ઞાતિના છીએ. તમને કોઈ પૂછે કે તમે કઈ જ્ઞાતિના, તો આજથી કહેજો કે અમે સિદ્ધ પરમાત્માની અને વિતરાગની જ્ઞાતિના છીએ. આ અમારી ખરી જ્ઞાતિ છે. એક વખત આનંદથી કહો કે હે વિતરાગ, હે પરમાત્મા, હું પણ તમારા જેવો છું. પરમાત્મા પણ કહેશે, સાંભળ, તું અમારા જેવો છે, ભલે વર્તમાનમાં તું મેલો છે પણ થઈશ અમારા જેવો. આ પ્રતીતિ આવે એને સમ્યક દર્શન કહે છે. દેવચંદ્રજી મહારાજ મંદિરમાં ગયા છે, સુભીનાથ ભગવાનની સ્તુતિ કરતા કરતા ધ્યાનમાં ઉતરી ગયા છે, સમાધિમાં ઉતરી ગયા છે. અને સમાધિમાંથી આ શબ્દો આવ્યા છે,
દીઠો સુવિધિ જીણન સમાધિ રસે ભર્યો હો લાલ. મેં સુવિધિનાથ ભગવાનને જોયા, કેવા લાગ્યા? સમાધિના રસથી ભરેલા. શેરડીના રસ અને આઈસ્ક્રીમના રસ કરતા પણ મીઠો રસ એ સમાધિનો રસ છે. જ્યાં આદિ વ્યાધિ અને ઉપાધિ નથી એવા સમાધિના રસથી ભરેલા પ્રભુ, અમે તમને દીઠા, દીઠા એટલે જોયા. અમે તમને વિનંતી કરીએ છીએ કે જ્યારે મંદિરમાં જાઓ ત્યારે ઘડિયાળ તો જોશો જ નહીં, 5-10 મિનિટ એકી ટસે ભગવાન સામે જુઓ. કંઈ બોલવાની કે કરવાની જરૂર નથી, પરમાત્માને બસ નિરખો 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 ને ધરાઈને જુઓ. અખિયન મે અવિકારા જીણિંદા તેરી, અખિયન મે અવિકારા રાગ દ્વેષ પરમાણુ નિપાયા સંસારી સ્વીકારા. આ બધા સંસારી વિકારો વાળા છે. હે પરમાત્મા, તારી આંખમાં ક્યાંય પણ રાગનો દ્વેષનો વિકાર દેખાતો નથી. એ જોઈને અમારું માથું આપોઆપ ઝૂકી જાય છે. આવતો બહારના બહારની મંદિરમાં બનેલી ઘટના, પણ તે જ વખતે અંદરમાં ઘટના શું ઘટી? ભાષ્યો આત્મ સ્વરૂપ, તમને જોતા જોતા પ્રભુ અંદરમાં હું મને જ મળી આવ્યો. હું મને યાદ આવ્યો, મને ખ્યાલ આવ્યો કે હું દેહ સ્વરૂપ નથી, હું આત્મ સ્વરૂપ છું. એ જણકાર અંદરથી આવ્યો, એ ધ્વનિ અંદરથી આવ્યો, એ ગીત અંદરથી આવ્યું, એ સંગીત અંદરથી આવ્યું, એ તાલ અંદરથી આવ્યો, એ અવાજ અંદરથી આવ્યો. આત્મ સ્વરૂપનું મને ભાન થયું. અનાદિકાળથી હું પોતાને ભૂલી ગયો હતો. આપ આપસે ભૂલ ગયા તો ઇનસે ક્યા અંધેર, સમર સમર અબ હસતે હૈ નહીં ભૂલેંગે ફેર.
એટલા માટે આત્મસિદ્ધિની પહેલી ગાથામાં રૂપાળુદેવે કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. પહેલી ગાથામાં લગ્નનો માંડવો રોપ્યો અને ગીત ગાયા, બ્રહ્મ સાથે મળવાનું છે, સિદ્ધ સાથે મળવાનું છે, સિદ્ધો સાથે તેમની પંગતમાં બેસવાનું છે. અનાદિથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો હતો તેનું ભાષણ થયું. સકલ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ. પ્રભુ, એક બીજી ઘટના ઘટી. આ જેટલી ઉપાધિ છે માયાની, સંસારની, રાગદ્વેષની, કષાયોની, એ બધી ઉપાધિમાંથી મારું મન ઓસર્યું. ઓસર્યું એટલે સમજીને પાછું વળી ગયું, પણ ઉપાધિમાંથી પાછું વળી ગયું, મન ઉપાધિમાંથી પાછું વળી ગયું. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ. અને પ્રભુ, મારી અસલિયત તરફ જવાનો મેં નિર્ણય લઈ લીધો છે. મારી અસલિયત આ સંસારમાં નથી, મારું સ્વરૂપ આ દેહમાં નથી, મારું હોવાપણું રાગદેશમાં નથી. મારી અસલિયત મને ખબર પડી ગઈ. હવે તો મારે તમારા દરબારમાં આવવું છે, જ્યાં વિદ્વાનો મેળો છે ત્યાં મારે આવવું છે, અને ત્યાં જીવવું છે. એટલા માટે આનંદગંજીએ કહ્યું કે જ્યાં સિદ્ધકો મેલા, જ્યાં સિદ્ધો કા મેલા, જ્યાં સિદ્ધોનો મેળો છે ત્યાં અમારે જવું છે. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી છે.
દેવચંદ્રજી મહારાજ કહે છે કે પ્રભુ, તમે ત્રિભુવનના નાથ છો, હું તમારો દાસ છું. હે કરુણાસાગર, મારી એક અભિલાષા છે કે જે આત્મ સ્વભાવ છે, જે આત્મતત્વ છે, તે મને સાંભળ્યા કરે, હું એને યાદ કર્યા કરું. કાં તો તમે યાદ આવો, કાં તો મને તમારો આત્મા યાદ આવે, એના સિવાય કંઈ યાદ ના આવે. એવી અવસ્થા હે પ્રભુ હવે જીવનમાં પ્રાપ્ત કરવી છે. આ આકાંક્ષા છે, આ ઝંખના છે. માટે ક્રમ પરણ કૃપાળુ દેવે કહ્યું છે કે સદગુરુના ઉપદેશથી સમજે જીનનું સ્વરૂપ, તો તે પામે જીન દશા, જીન છે આત્મ સ્વરૂપ.
બસ, જે હવે અત્યાર સુધીની વિચારણા કરી. ગાથા 12મી ચાલે છે. 12મી ગાથાનું સૂત્ર શું છે? સદગુરુનું મહાત્મ્ય, સદગુરુની અનિવાર્યતા, સદગુરુનો ઉપકાર, આ સદગુરુની જીવનમાં આવશ્યકતા શું છે, શા માટે છે? સૂત્ર એ છે, 11મી ગાથામાં કીધું કે જીન કરતા પણ પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર મોટો છે. તો કઈ દ્રષ્ટિએ મોટો છે? સદગુરુ મોટા છે એટલે મોટો છે, શું સમજાવ્યું? સદગુરુએ જીનનું સ્વરૂપ ઓળખાવ્યું. જે જીનનો ઉપકાર પરોક્ષ થઈ ગયા છે, જીન તો પરોક્ષ જ રહેવાના છે, તો એ જીનનો ઉપકાર ખૂબ છે. શાસન, તીર્થ, આ બધી આખી વ્યવસ્થા, ધર્મ પ્રકાશિત કરનાર તો જીન છે, એનો ઉપકાર તો ઘણો છે, પણ એનું સ્વરૂપ તો આપણે જાણતા નથી. તો એનો ઉપકાર આપણને વેદાય કેવી રીતે? જે કોઈનું મહાત્મ્ય આપણે જાણીએ નહીં, એની પૂરેપૂરી ઓળખાણ ન હોય, તો એ માણસ વિશે ગમે તેટલી વાત કરીએ પણ આપણને આપણા અંદરથી આદર કેવી રીતે થાય, અંદરથી ભાવ કેવી રીતે પ્રગટે, આપણે એની અર્પણતા કેવી રીતે કરીએ, જ્યાં સુધી એ વિભૂતિનું દર્શન થાય, એ ઓળખાય, એનું મહાત્મ્ય આપણી સમજણમાં આવે તો આપણને એનો ઉપકાર વેદાય. તો અહીંયા વાત એ છે કે સદગુરુ શું કરે છે, કે સદગુરુ એ વિતરાગ પુરુષને, જીનને, અરિહંતને, સર્વજ્ઞને, કેવડીને ઓળખાવે છે. આજે જુદા જુદા શબ્દો દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જેણે શરીર હોવા છતાં શરીરની ઇન્દ્રિયોને જીતી લીધી છે, મન હોવા છતાં મનના સંકલ્પ વિકલ્પને જેણે જીતી લીધા છે. તો આવું જે સ્વરૂપ છે એ જીન છે, અરિહંત છે, જેણે કર્મના બીજને નામશેષ કર્યા છે કે હવે કર્મનું બીજ ન રહેવાથી ભવનું બીજ નાશ પામ્યું છે. કર્મથી જીવન મરણ છે, જો કર્મ નથી તો જીવન મરણ નથી. અને દુઃખનું કારણ શું છે? જીવન મરણ. દુઃખનું કારણ જીવન મરણ. જીવન છે તો દુઃખ છે, જેને જીવન નથી એને દુઃખની અનુભૂતિની ભૂમિકા જીવન છે. પણ દુઃખની પાછળ, દુઃખના મૂળમાં શું છે? કર્મ. જીવન છે, જીવનના મૂળમાં કર્મ છે, અને કર્મના મૂળમાં શું છે? રાગ દ્વેષ. જો સૂત્ર સમજાઈ જાય, ઉત્તરાધ્યયનમાં ભગવાને કહ્યું છે અને કૃપાળુ દેવે પણ પત્રોમાં આપ્યું છે, એટલું જ નહીં પણ એમની હાથનોંધમાં પણ આપ્યું છે કે રાગ દ્વેષ એ કર્મનું બીજ છે. વાતને બરોબર પકડી લઈએ, ક્યારેય ગૂંચવાય નહીં, ક્યારે અટકીએ નહીં, ક્યારે ગોથા ન ખાય અને ક્યારે ગેરસમજૂતી ન કરીએ. રાગ દ્વેષ એ કર્મનું બીજ છે. રાગદ્વેષ એ મોહની પ્રકૃતિ છે. મોહ સૂક્ષ્મ છે, એનું જુદું જુદું સ્વરૂપ છે, એમાં સ્થૂળ સ્વરૂપ સામાન્ય રીતે સૌને સમજાય એવું રાગદ્વેષ છે. મોહની પ્રકૃતિ અનેક છે. મોહની એનું સ્વરૂપ ગહન છે, વિચિત્ર છે, સૂક્ષ્મ સૂક્ષ્મ એની પ્રકૃતિઓ છે, એ લક્ષમાં નહીં આવે પણ રાગદ્વેષ લક્ષમાં આવશે. રતિ અરતિ, હર્ષ શોક, માન સન્માન, આ બધી મોહની પ્રકૃતિઓ છે. સત્કાર પૂજા મનાવવાનું, તૃષ્ણા વાસના, આ બધું મોહને લઈને છે. પણ એનું સ્થૂળ સ્વરૂપ રાગદ્વેષ. રાગદ્વેષ એ કર્મનું બીજ થયું. જીવ કર્મ બાંધે છે એ રાગદ્વેષને કારણે બાંધે છે. એટલે મોહને કારણે કહીએ, મોહ એ કર્મનું બીજ છે. પણ મોહનું સ્વરૂપ શું? રાગદ્વેષ. મોહને ઓળખવો કેવી રીતે? કેમ કે મોહ છે એ એક રીતે અમૂર્ત છે, પણ રાગદ્વેષ મૂર્ત છે. કેમ કે તરત પકડાય, જીવને રાગ થાય કે દ્વેષ થાય, એ પદાર્થ પ્રત્યે થાય, કોઈ વ્યક્તિ પ્રત્યે થાય, પર વસ્તુ પ્રત્યે થાય, પર પદાર્થ પ્રત્યે થાય, અને એને લક્ષમાં આવશે કે આ રાગદ્વેષ થવાનું કારણ એ પદાર્થ પ્રત્યે મોહ છે માટે, નહીં તો ન થાય. જેના પ્રત્યે મોહનો ભાવ ન હોય એના પ્રત્યે રાગદ્વેષના પરિણામો ન થાય. રાગદ્વેષ એ પરિણામ છે, મોહનું પરિણામ છે, પરિણામ દેખાય છે. મોહ જણાતો ન હોય, સૂક્ષ્મ હોય. ઘણાને પોતાને અહમનો મોહ હોય, એ જણાતો નથી, સૂક્ષ્મ છે. પણ એને કારણે કોઈના પ્રત્યે રાગ અને કોઈના પ્રત્યે દ્વેષ, કે પોતાના અહમની જે માન કરે એના પ્રત્યે રાગ થાય અને પોતાના અહમને જે માને નહીં એના પ્રત્યે, આ પરિણામ દેખાય છે. પરિણામ પકડાય છે, મોહ નથી પકડાતો. કે મને પ્રસિદ્ધિની વાસના છે એ કેવી રીતે પકડાય? મને પકડાય, એનું પરિણામ પકડાશે કે તમે ભાઈ સાહેબ આટલું બધું બોલ્યા, ઉલ્લેખ કર્યો, મારું નામ ન લીધો, મેં કર્યું છે આની અંદર કઈ, તો એના પ્રત્યે તમને દ્વેષ થયો કે સાલો બહુ સારું બોલો, બહુ સરસ બોલ્યા, એને આભાર દર્શન બહુ સારું કર્યું, તમે કે ધૂળ કર્યું, મારું નામ તો લીધું નહીં, બધાનો આભાર માન્યો મને ભૂલી ગયો, છે પોતાના પ્રત્યેની મોહની ગ્રંથિ, પણ પરિણામથી પકડાય છે. જો દ્વેષ થયો ને, અથવા તો કોઈ વસ્તુ કોઈ ન્યૂઝપેપર વાળો આવ્યો ને છાપામાં આવી ગયો, અકીલામાં આવી ગયો, શાંત સમાચારમાં ન આવી ગયો, તો શું કે ખબર છે, અકીલાવાળા ટોપ માણસો છે બધા, રિપોર્ટિંગ કરતા તો એને જ આવડે છે, એના પ્રત્યે રાગ થયો. શું કામ રાગ થયો? તારું અંદર આવ્યું છે એટલે, ન આવ્યું હોત તો કે બેકાર છાપું છું. પરિણામ પકડાય છે, રાગ દ્વેષ એ પરિણામ છે, મોહ પકડાતો નથી. મોહનીયનું સ્વરૂપ કૃપાળુ દેવ કહે છે બહુ સમજવા જેવું છે. જ્ઞાનીઓ ધ્યાનીઓ અને તપસ્વીઓને પણ આ મોહનીય ઊંધે કાન નાખ્યા છે, કારણ કે મોહનીયનું સ્વરૂપ જલ્દી લક્ષમાં આવતું નથી, એ છુપી વાસના છે, પણ પરિણામ પકડાય છે. રાગ દ્વેષ એ મોહના પરિણામ છે. તો કર્મનું બીજ રાગ દ્વેષ, કર્મનું બીજ અને જન્મ મરણનું બીજ કર્મ, જન્મ મરણનું બીજ કર્મનો હોય તો જન્મ લેવો પડે, મરતી વખતે એક પણ કર્મ બાકી નથી તો એને જન્મ લેવો પડે. જેણે બધા કર્મો બાળીને ભસ્મ કર્યા છે એ અશરીરી થયા, એ નિર્વાણને પામ્યા, કેમ કે હવે એને દેહ ધારણ કરવા પણ નથી. શું કામ? કોઈ કર્મ નથી. તો કર્મ છે એ જીવનનું બીજ છે, અને દુઃખનું મૂળ જીવન. જરા અને મૃત્યુ બધું કોને આવે? જે જન્મ જ, પણ જે જન્મ જ નથી એને શું છે? હવે કયો એવું કયું દુઃખ છે કે શરીર વિના ભોગવી શકાય? દુઃખ અનંત પ્રકારના છે, અનંત. પણ વિચાર કરો કે એવું કયું દુઃખ છે કે જે શરીર ન હોય તો ભોગવું ભોગવવું પડે? દુઃખનું મૂળ જીવન છે, જીવનનું મૂળ કર્મ છે, અને કર્મનું મૂળ રાગદ્વેષ છે, એટલે કે મોહ છે. કૃપાળુ દેવે કહ્યું જુઠાભાઈને કે આત્મામાંથી રાગદ્વેષ ગયે, ગમે ત્યાં બેઠો હોય, ગમે તે સ્થિતિમાં હોય, તો પણ કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન થાય એટલે કે બધા જ કર્મો ભસ્મ થાય, પૂર્ણ વિતરાગતા વિના કેવળ જ્ઞાન ન થાય, મોહનીયનો ભસ્મ ન થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. જેનું મોહનીય સમાપ્ત થયું એને કેવળ જ્ઞાન થાય. 13મું ગુણસ્થાન ક્યારે આવે? 12મું આવે તો. 12મું ન આવે ને, 10માંથી 13મું આવે ખરું. 12મું કયું છે? ક્ષીણ મોહ. મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય, નષ્ટ થઈ જાય તો 13મું પ્રાપ્ત થાય. 13મું જ્ઞાન છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. નાશ શેનો થાય છે? મોહનીયનો, અજ્ઞાનનો નહીં. જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના અંતરાય કર્મ થોડા બાકી રહ્યા હોય તે પણ કેવળ જ્ઞાન થતા અંતરમુહૂર્તમાં બધા ખતમ થાય છે, કારણ કે એનો આધાર ચાલ્યો ગયો. તો ફરી સૂત્ર જો પકડાઈ જાય કે કર્મનું બીજ રાગદ્વેષ, કર્મનું બીજ રાગદ્વેષ, જન્મ મરણનું બીજ કર્મ, અને દુઃખનું બીજ જીવન, જો આ એની સાંકળ છે, અવિનાભાવી એકબીજા સાથે અચૂક રૂપમાં આ જીનેશ્વરનો માર્ગ સંક્ષિપ્તમાં એટલો સંક્ષિપ્તમાં છે કે તું સમજી લે કે તને દુઃખ શું કામ થયું. તું જન્મો છું તો દુઃખ છે ને, અને તારું જન્મ શેના કારણે થયો? કર્મને કારણે. કોઈ કર્મ બાંધ્યું તો આયુ કર્મ બાંધ્યું, નામ કર્મ બાંધ્યું, વેદનીય કર્મ બાંધ્યું, ગોત્ર કર્મ બાંધ્યું, આ બધા જન્મના ચાળા તો એ બધા કર્મો છે તઈ છે ને, તો કર્મ સે કારણે બાંધ્યું? તું વિતરાગ હતો તો કર્મ બાંધ્યું, તું જ્ઞાની હતો તો કર્મ બાંધ્યું, કર્મ કોને બાંધ્યું? રાગી જીવે કર્મ બાંધ્યું, કર્મ મોહી જીવે બાંધ્યું, દ્વેષી જીવે બાંધ્યું, રાગ દ્વેષ વાળો છે કર્મ બાંધે છે, જ્ઞાની કર્મ બાંધતો નથી. કેમ? રાગદ્વેષ નથી. ક્રિયા કરતો હોવા છતાં વિચરે ઉદય પ્રયોગ એમાં અકર્તાનો પણ છે એનો, એ કર્મ બાંધતો નથી, રાગદ્વેષ નથી, કસાયનો અભાવ છે. કસાય મુક્તિ કિલ રેવ મુક્તિ, તું કસાયથી મુક્ત થઈ જા, કર્મ બંધાશે નહીં. સાદા સાદા સૂત્રો જો બેસી જાય તો લાંબી લાંબી તત્વજ્ઞાનની વાતોમાં માથા ફોડી ન કરવી. સમજવું કે દુઃખનું મને કારણ છે, જ્યાં સુધી આ ભવચક્ર ચાલુ છે ત્યાં સુધી દુઃખ છે છે ને. એટલે કૃપાળુ દેવે આને સમજાવવા કીધું કે જે સ્વરૂપ પામ્યો દુઃખ, જેટલું તેટલું નહીં, એક બે નહીં, જેટલું જગતમાં દુઃખ છે એ બધું તને મળશે જ્યાં સુધી તું સ્વરૂપને સમજ્યો નથી ત્યાં સુધી. હવે આ જે વાત સમજાવે છે સદગુરુ, સદગુરુ કહે છે કે ભાઈ તું આ જે જિનેશ્વર છે, જે જીનને જો ઓળખાશે તો જ નિજ ઓળખાશે. આવું સ્વરૂપ શુદ્ધ કોનું છે જગતમાં? જીનનું છે. જે સ્વરૂપની વાત છે કે જેનાથી દુઃખનો અભાવ છે, હવે તારે દુઃખ ભોગવવા નહીં પડે, તો આવું સ્વરૂપ સાહેબ કોનું છે? મને ઉપકાર તો એનો છે કે જેણે આવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, પ્રાપ્ત કરીને એનો માર્ગ જગતના જીવોને બતાવ્યો છે. તો આવું કોનું સ્વરૂપ છે? તો કે વિતરાગ પરમાત્માનું છે, જીન પરમાત્માનું છે, અર્યંત પરમાત્માનું છે, કેવડીનું સ્વરૂપ આવું છે, સર્વજ્ઞનું સ્વરૂપ આવું છે. પણ આ સ્વરૂપ એના કોઈ બીજા બાહ્ય ચિહ્નો છે નહીં, એ આંતરિક દશા છે. આ સ્વરૂપ છે એ અંતરસ્થ ઘટના છે, આ કોણ ઓળખાવે? આ વાત મૂકી છે કે સદગુરુ જે છે એ તને વિતરાગતાને ઓળખાવે, એ નિર્મોહિતાને ઓળખાવે, એ રાગદ્વેષ રહિતપણાને ઓળખાવે. સદગુરુ વિના કોણ ઓળખાવે? કેમ કે સદગુરુ કોણ છે? તો એ દશાનો ઉપાસક છે, પૂર્ણ વિતરાગતાનો ઉપાસક છે, પૂર્ણ કૈવલ્ય દશાનો ઉપાસક છે. એના લક્ષ્ય જ એના આચરણ છે બધું. તો આવો સદગુરુ એ તને ઓળખાવે છે. જ્યાં સુધી વિતરાગ પરમાત્માનું સ્વરૂપ ઓળખાતું નથી ત્યાં સુધી એ કહે છે કે સમજનારનો આત્મા પરિણામે જીનની દશાને પામે, પણ જેને જીન થવું છે એને જીનના સ્વરૂપને સમજવું પડે. જેને જીન થવું છે તો સદગુરુનું મહાત્મ્ય શું કામ? તો કે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ. જીનનું સ્વરૂપ ભાઈ તારે સમજવું હોય તો સદગુરુ જોશે. રાગીનું સ્વરૂપ સમજાય, સમ્રાટનું સ્વરૂપ સમજાય, ચક્રવર્તીનું સ્વરૂપ સમજાય, ઇન્દ્ર મહારાજાનું સ્વરૂપ સમજાય, એને સમજાવનારા પંડિતો હોઈ શકે છે, ભાષાવિદો હોય, વ્યાખ્યાન વાચસ્પતિઓ હોય, એ બધું સમજાવી દેશે તને. રૂપીનું સ્વરૂપ સમજાવવું એમાં કંઈ બહુ ઝાઝી બુદ્ધિ જોતી નથી, કેમકે જે દેખાય છે એ જ સમજાવવું છે. બાહ્ય મહિમા સમજાવી શકાશે કોઈ પણ જીવનો, પણ આંતરિક સ્વરૂપ એનું શુદ્ધ નિર્મળ, રત્ન જેવું નિર્મળ, સ્ફટિક જેવું નિર્મળ, એ સમજાવવું છે. તો કીધું કે સદગુરુએ સમજાવ્યું. સદગુરુએ શું કીધું કે ભાઈ, વર્તમાનમાં તારી અવસ્થા ભલે કર્મથી, રાગથી, ઉપાધિથી યુક્ત હોય, વિચારો વિકલ્પો ભયરા હોય, પણ અસલમાં તું બધાથી જુદો છે. તું દેહ ને ઇન્દ્રિયથી જુદો છે, ઇન્દ્રિયોના વિષયથી પણ તું જુદો છે. ભાઈ, તારું મન છે પણ મનના વિકલ્પથી તું જુદો છું. તારી પાસે વિચારોનો ઢગલો છે પણ એ વિચારોથી પણ તું તો જુદો છું. કેવી રીતે વિચારોની ભીડ મટે? સાહેબ, ધ્યાન થતું નથી, ધ્યાન થતું નથી. ધ્યાન કરવા બેસીએ ત્યારે એટલા બધા વિચારોનો મારો છે. જે વિચારો અત્યાર સુધી ગોઈતા જડતા નહોતા, યાદ નહોતા આવતા, એ જેવું ધ્યાન કરવા બેઠા ન જાણે ક્યાં ક્યાંથી આવી ગયા અને જન્મ જન્મના આવી ગયા. આટલા ભેગા થઈને આટલા અંદર ભયરા હશે એ તો ખબર જ નહોતી. એ તો જ્યારે ધ્યાનમાં બેઠો તો ખબર પડી કે મારામાં આ વિચાર છે. તો આ વિચારોની ભીડ, જ્ઞાની પુરુષ કહે છે કે આ વિચારોની ભીડમાંથી છૂટવા માટેનો માર્ગ કયો? વિચારોમાંથી છૂટવાનો માર્ગ કયો? તો કે તું એનો સાક્ષી બન. અદ્ભુત ઉપાધિ ઔષધિ છે, આ પરમ ઔષધિ છે. પ્રયોગ કરજો, કરતા નથી એટલે બધી સાંભળો છો પણ કોઈ કંઈ કરતું નથી. વ્યાધિમાંથી, પીડામાંથી છૂટવાનો ઉપાય ઔષધિ જો કોઈ હોય તો સાક્ષી ભાવની છે, અને વિચારોની વ્યાધિમાંથી પણ છૂટવાનો કોઈ ઉપાય હોય તો સાક્ષી ભાવ છે. માથું દુખવા આવ્યું, ખૂબ દુખે છે, જોયા કરો, સાક્ષી બનો કે શરીરના સાક્ષી બનો કે શરીરની અંદર આ રહેલું મસ્તક એનો ભાગ છે અને એમાં કંઈક એ પરમાણુઓનું બનેલું છે, એ પરમાણુઓમાં કંઈક ફેરફાર છે. ક્યાંક લોહીના ભ્રમણનું, ક્યાંક સ્નાયુઓનું, ક્યાંક ટીસ્યુનું, એની સાથે જોડાયેલી જે કનેક્શન છે એમાં ક્યાંક ગરબડ છે. જે ડૉક્ટર કહે છે કે અહીંયા આમ છે, આપણો વિષય કદાચ ન હોય તો આપણને એટલી ખબર પડે કે માથું દુખે છે તો ક્યાંક ગરબડ છે. શેની ગરબડ છે? દેહના પરમાણુઓમાં ગરબડ છે, આત્મામાં ગરબડ છે, એના પ્રદેશમાં ગરબડ છે. ક્યાંય પ્રદેશ ખોવાઈ ગયો? આત્મા અહીંયા પ્રદેશ હતો, એ પ્રદેશ ક્યાંક જ્ઞાનવિહીન થયો? આત્માના પ્રદેશે પ્રદેશે અનંત ગુણ છે, તો અહીંયા જે પ્રદેશ હતા એના ગુણ સમાપ્ત થઈ ગયા? ચૈતન્ય તત્વ એક અણુ માત્ર પણ ઓછું થયું? અને પુદ્ગલ પરમાણુઓની અંદર સોજો આવી જાય તો વધી જાય પરમાણુઓ, શરીર ઘટી જાય તો પરમાણુઓ વયા જાય, ચૈતન્ય વયું જાય ભેગું, પ્રદેશો જાય. જેને વિચાર કરતા આવડે છે, કૃપાળુ દેવ કે છે કર વિચાર તો પામ. તું વિચાર કર કે મને પીડા આવી, આ માથાનો દુખાવો છે કે પેટનો દુખાવો છે, કમરનો છે કે ઘૂંટણનો છે, એ દેહ ઉપર ચાલતી પ્રક્રિયા છે અને પરમાણુની જ પ્રક્રિયા છે, પણ તો મને કેમ ખબર પડી? તો ચેતન તત્વ એ પરમાણુ સાથે એના પ્રદેશો જોડાયેલા છે, માટે આ દુખાવો તને બાજુવાળાને કેમ ન થયો? એને આંખ તો છે જ, એને કહી કે મારો દુખાવો જો ને ભાઈ, તો ડોક્ટર દુખાવો જોઈ શકશે, અનુભવી શકશે, અનુભવી શકશે ડોક્ટર? કોઈ પણ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, તે ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી ને સુગ્ન ગોતે. કૃપાળુ દેવની એક એક વાત એકદમ મુદ્દાની ટૂંકી, જરાક એના ઉપર ઉપયોગ કરે, એક વસ્તુ વાંચે એટલે પછી નક્કી કરે કે આજ મારે પ્રયોગ કરવો છે, અને પ્રયોગ કરે કે આ દુખાવા ઉપર હું જોઈશ, હું એને જોનાર છું. એક વાર સાક્ષી ભાવ આવી ગયો તો આપણે પીડાથી દૂર, પીડાથી દૂર થયા. આપણે જોયું કે આ બધું ચાલે છે, આમાં આપણને ડોક્ટરે ઔષધિ આપી છે, એ ઔષધિ હવે જે કાંઈ અસર કરશે એ કોને કરશે? શરીરના પરમાણુને જ્યાં દુખાવો છે ત્યાં એ જો અસર, અને અસરકારક હશે, નિદાન સાચું હશે તો એ દુખાવો ઓછો પણ થયો એ આપણે જોયો. વૈધો તો એ પણ જોયો અને ઘટતો તો એ પણ જોયો. તો હવે તારાને દુખાવાને શું સંબંધ? તું જોનારો હતો એટલું જ કે તું જોઈ શક્યો, અનુભવી શક્યો, બીજા કોઈની તાકાત નહોતી. કેમ કે તારું એક ક્ષેત્રે એક પરમાણુ અને એક પ્રદેશ સાથે હોવાને કારણે. તો જો તું સાક્ષી ભાવમાં આવી જા અને એનાથી જુદો થા અને જો પર થઈને જો, તો તું દુખાવાની પીડાને જેટલો સમય સાક્ષી ભાવમાં રહીશ એટલો સમય તો ભૂલી જઈશ, પાછું તારાથી નહીં રહેવાય. હાય હાય રે થશે પાછું, તો પાછો દુખાવો ડબલ થશે. મરી ગયો, નથી રહેવાતું, નથી સેવા. એટલું જેટલી એકતા બુદ્ધિ શરીર સાથે કરશું, જેટલી એકતા બુદ્ધિ એટલા પ્રમાણની અંદર દુખાવો વધશે. દવા પણ કામ નહીં કરે, કેમ કે આની એકતા બુદ્ધિ શરીર સાથે થઈ ગઈ છે. ડોક્ટરની તાકાત નથી એ દુખાવાને દૂર કરી શકે. એ એકતા બુદ્ધિ છોડવી હોય તો ઘેનનું ઇન્જેક્શન આપે તો છૂટે. ઘેનનું ઇન્જેક્શન આપે એ ચેતનાના પ્રદેશોને અહીંયાથી લઈ લે તો તું તારી મેળે લઈ લે ને. સાક્ષી ભાવની સાધનાથી દેહની વ્યાધિ મટે છે એ મનની વ્યાધિ એ વિચાર છે. એને કહે છે આધિ, એને જુદી પાડી છે આધિ વ્યાધિને ઉપાધિ. આધિ છે એ મનની વ્યાધિ છે. એટલા એટલા વિચારો વગર જોતા બધા સંયોગને કારણે, સંબંધને કારણે, સંઘને કારણે, સંગ્રહને કારણે, પરિગ્રહને કારણે એટલા ભૈરા છે, એટલા ભૈરા છે. આમ તો આમ તો દુઃખી થાય છે. બધું બહાર છે, બધું બાહ્ય છે, છતાં આ ગયો એને કહીને મોકલો છે, યાદ રાખશે કે નહીં, શું કરશે, હવે આમ થશે કે નહીં, કોની વિચાર કરે છે. પર પદાર્થની, પર ભાવની એક એક વસ્તુમાં એને વિચારો એકદમ સખત પીડે છે અને ક્યારેક એને કારણે બ્લડ પ્રેશર થાય છે, ડાયાબિટીસ થાય છે, હાર્ટ એટેક આવે છે, કેટલા કેટલા રોગો આવે છે. બધા રોગોનું મૂળ શું? ડોક્ટર કે તરત જ જરાક કંઈક થયેલ બીપી માપો તો આને કંઈક ને કંઈક આને બીજી ઉપાધિ ગ્રહણ અને બધું પડતી કરી છે, બધું પડતી જરૂરિયાતથી પણ વધારે. 70-75 વર્ષના બાપા હોય ને એટલી ઉંમર હોય અને પોતાનો છોકરો 45-50 વર્ષનો હોય ને તો કે મારા દીકરાને કઈ ખબર પડતી, પણ તારા દીકરા જેવા તો કેટલાય સંસાર હલાવે છે જેના બાપા મરી ગયા છે અને એ સ્વતંત્ર છે. એ બધો એનો સંસાર ચલાવે છે, ઘરમાં શું કરવું, શું નહીં, શું લેવું, શું મૂકવું, છોકરાઓને કેમ ભણાવવા, માણસો કેમ રાખવા, પૈસાનો જોગ કેવી રીતે કરવો, ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, બધું નહીં કરતો હોય. પણ આ ડોહો બેઠો બેઠો એમ કે એને ખબર પડે મારે હાજર, મારે બધું સમજાવવું, મારે એને કહેવું જોઈએ. ના, હું તમને કહું છું ન ખબર પડે. એલા ભલા માણા, તારાથી વધુ ડાયો છે પણ તું જાડો આવશ, તું ખસી જા પછી એનું પાણી જો, પણ આ ખસે એ બીજો, આ કોઈ દી ખસે નહીં. એમ આ ઉંમરના, મોટી ઉંમરના કોને ક્યારે કયા ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવી છે એની હજી સમજ જ પડતી નથી. કે અમુક ક્ષેત્ર આવી ગયું, બસ મારે હવે આમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. અત્યાર સુધી હું ઘરના વ્યવહારમાં ડાયો થતો હતો, હવે મારે નિવૃત્તિ લેવી. વાત પૂરી કરીએ, જે તમને સૂજે એ કરો, જે તમને યોગ્ય લાગે કરો, મને નહીં પૂછો. ઘરના કામકાજમાંથી, ઘરના વ્યવહારમાંથી, એવી રીતે વ્યવહાર વેપારમાંથી, એવી રીતે વ્યવહારિક સંબંધોમાંથી નિવૃત્તિ લઈ ગયું. પણ નિવૃત્તિ આને મૃત્યુ સિવાય બીજી નિવૃત્તિની કલ્પના છે જ નહીં. મરે ત્યાં સુધી આને કંઈ ને કંઈ ઉપાધિ એનું વળગણ છે જ. તો વિચારોની પીડા શાંત કરવી હોય, વિચારોની પીડા, તો વિચારોના પણ તું સાક્ષી ભાવ રાખ, જોયા કર જે વિચારો આવે. અને આ ધ્યાનનું કામ છે, વિચારો આવે જોયા કર, બધા આવશે, જેટલા જેટલા નડે છે એ બધા એક પછી એક આવશે, જોયા કરો જોયા કરો, જવા દે જવા દે, એની સાથે જોડાતો નહીં, એની સાથે મમત્વ ભાવ કરીને આત્મીય ભાવ કરીને જોડાતો નહીં, જવા દે. તો વિચારો ઉભા નહીં રહે. માણસ દર્દને મનમો આપે છે એટલે દર્દ રોકાઈ જાય છે, નહીં તો દર્દ તો જવા તૈયાર જ છે, બેઠું જ છે, પણ આને ફાવતું અને દર્દ વિના ફાવતું નથી. કેટલાકને દર્દ વિના મજા ન આવે, કારણ કે દર્દથી ચાર લોકો પૂછે ને કેમ છો, મજા આવે છે. એનો અહમ પોસાય છે, એની સૂક્ષ્મ વાસનાઓ પોસાય છે કે આપણે જો દર્દ હોય તો પછી આપણું કોઈક પૂછે ઘરમાં, તમારે શું જોઈએ છે, તમે શું લેશો, કેટલી મજા આવે છે. એ વેદન શેનું છે? અહમનું છે. તો આ સ્થિતિ છે, સાક્ષી બનો સંસારમાં. આ જિનેશ્વર પરમાત્માની સ્થિતિ છે, સહયોગી પરમાત્મા એને કૃપાળુ દેવ. આ બધી આપણે તો ચર્ચા મુનિશ્રીએ તો કેટલું બધું લખ્યું છે કે બધાથી જુદો છું. કૃપાળુ દેવ એક જ ગાથા આત્મસિદ્ધિમાં આપી, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દશા એ આત્મામાં વર્તવાની છે અને દેહથી પર, જે જે દેહની વાત છે એનાથી પર થતા શીખી ગયો. એ જ્ઞાની થયો એટલે શું થયો? દેહની ભૂમિકાથી પર થયો. જેટલો જેટલો પર થયો એટલો એટલો જ્ઞાની, અને જેટલો જેટલો દેહની સાથે વળગણા એટલો અજ્ઞાની. આમાં જ્ઞાનીને કઈ મોટી વ્યાખ્યા કરવી તારે? સ્વરૂપ સોનાની લગડીનો દાખલો આપે છે કે ભાઈ કાદવમાં પડી છે, મેલી થઈ ગઈ છે, પણ સોનું એ ઉઠાવી લે. એમ તું ભલે સંસારમાં છો, સંસારના સંઘમાં છો, સંયોગોમાં છો, સંસારના સંગ્રહ પરિગ્રહની વચ્ચે છો, સાથમાં છો, છતાં તું નિરાળો છો. આવા અનંત જન્મ મરણના અનંત સંસારના સંબંધમાં તું રગદોડાયેલો છો. જેમ આકાશ છે નિર્મળ છે, આકાશ છે નિર્મળ છે, અનંત કાળમાં કેટલા વાદળા આવ્યા હશે એમાં, અને વાદળામાં કેટલો કચરો આવ્યો હશે, કેટલું પાણી આવ્યું હશે, કેટલી ધૂળ આવી હશે, કેટલા ગોટે ગોટા દુનિયામાં ઉડ્યા હશે. અરે અણમ બોમ્બો ફૂટ્યા ત્યારે આકાશની અંદર કેટલું પ્રદૂષણ ગયું છે, છતાં આકાશ ગમે ત્યારે જુઓ ત્યારે કેવું હોય? નિર્મળ, નિરભ્ર. વાદળા વિનાનું આકાશ જુઓ, નિર્મળ. જેવું અસ્તિત્વ એનું છે એવું ને એવું. પણ સાહેબ અનંત કાળથી આટલા અમે કચરા, આટલા ટન બંધ અમે આકાશમાં મોકલા છે, ભલે ને મોકલા. આકાશ કોઈ પણ પ્રકારની ગંદકીથી લેપાતું નથી, કોઈ પણ પ્રકારના કચરાથી આકાશ લેપાતું નથી. એમ આ જીવ અનંત જન્મ મરણ કરીને આવ્યો હોવા છતાં પણ જો સાક્ષી ભાવની સાધના કરે તો સદાય પ્રત્યેક પરિસ્થિતિથી પોતે જુદો જુદો અને જુદો જ છે. તો વિચારોથી જુદો પડી જશે, શરીરની પીડાથી જુદો પડી જશે, ઉપાધિથી પણ જુદો પડી જશે. જે ઉપાધિ છે એ સંયોગવત છે, એનો સંબંધ પૂરો થશે એ ઉપાધિ ખતમ થશે, એનું સ્વરૂપ શાશ્વત નથી. આદિ વ્યાધિને ઉપાધિરૂપ આ સંસાર, ત્રિવિધ તાપરૂપ, એમાં કે જે જ્ઞાનીઓ સત્પુરુષ એ કલ્પદ્રુમની છાયા છે, કેમ કે એણે તને આ સમજાવ્યું છે કે સાક્ષીભાવની સાધના કર અને આ જે સંયોગો છે એની અંદર તું લપેટામાં, તું રાગદ્વેષ કરમાં, તું સાક્ષી બન. એટલે કે છે ભાઈ આવા દોષોથી ભરેલો છો. કેટલું કહ્યું દેવચંદ્રજીએ દોષમાં, કહ્યું કે રાગ દ્વેષે ભર્યો, મોહ વેરી નેડો, લોકની રીતિમાં ઘણું એ રાત્યો, ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવી રમ્યો, ભમ્યો ભવ માહે હું વિષય માતો, હું તો દોષ અનંતનું ભાજન છું કરોડા. છતાં એ જ્ઞાની પુરુષ કહે છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, તારું અસલી સ્વરૂપ, તારું શુદ્ધ સ્વરૂપ, આ બધાથી પર સ્વરૂપ તારું નિર્મળ સ્વરૂપ સ્ફટિક જેવું આ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ છે. અને બધા જ વિતરાગ પુરુષોએ આપણા એ સ્વરૂપના જ ગુણગાન ગાયા છે. કુંદકુંદાચાર્યજી હોય, અમૃતચંદ્રાચાર્ય હોય, હરિભદ્રસુરી હોય, આનંદગણ હોય, યશો વિજયજી હોય, દેવચંદ્રજી હોય કે રાજચંદ્રજી હોય, બધાએ આપણા શુદ્ધ સ્વરૂપના જ ગુણગાન ગાયા છે. અને આવી પ્રતીતિ જેને જીવનમાં આવે જ્ઞાનીઓના વચનની, એને કહેવાય સમ્યક દર્શન. કૃપાળુદેવે આની ઓળખાણ સરસ આપી, જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ. પણ સાહેબ, હું બધાની સાથે છું, પીડાની સાથે છું, વ્યાધિની સાથે છું, વિચારોની સાથે છું, આ સ્વાર્થ, આ ઉપાધિ, આ રાગ દ્વેષ, આ બધામાં છું. તો કે છતાંય તું એનાથી અસંગ છો અને બધાથી. પણ સાહેબ, આ સંઘમાં છું, આટલો પરિગ્રહ છે, આટલા સગાવાલા, ઉપાધિ, સ્વજન, પરિજન. તો કે બધાથી તું ભિન્ન છો. બે શબ્દ સમજી લે, સર્વેથી ભિન્ન અને અસંગ. આ જેને પ્રતીતિમાં આવ્યું એને સમ્યક દર્શન કહેવાય. આ પ્રતીતિ વર્તવી જોઈએ, બધાની સાથે હોવા છતાં પણ એનાથી હું જુદો છું એવી પ્રતીતિ. એને પ્રતીતિનો અર્થ જ એ કે વર્તે છે તે, એમાં પુરાવાની કોઈ જરૂર નથી. શંકા વિનાની ખાતરી પ્રતીતિ, એટલે શંકા વિનાની ખાતરી. આપણે કહીને કે આમાં બસ આનો કોઈ જવાબ જ નથી, એવી જેને વાત કહી છે, તો એને જ્યારે ઓળખાણ થાય કે અમે સિદ્ધની જાતિના, જિનની જાતિના છીએ, જ્ઞાનીની જાત એ અમારી જાત છે, તો કહે છે કે આવી પ્રતીતિ આવે એને સમ્યક દર્શન કહે છે. દેવચંદ્રજી મહારાજનું પણ ઉદાહરણ આપ્યું. અને આ જ્ઞાનીઓએ જોયા, સુવિધિનાથને જોયા તો પણ કહે છે સમાધિ રસે ભૈરવ, પૂજાની ઢાળમાં આવે છે, અખી અને મેં અવિકારા જીણંદા તેરી, અખી અને મેં અવિકારા. હે પ્રભુ, તારામાં ક્યાંય રાગ દ્વેષનો વિકાર દેખાતો નથી. આવું અનાદિકાળથી પોતાને ભાસે છે. અને છેલ્લે સરસ વાત કરે છે કે જો પરમાત્માના જીનનું ઓળખાણ થાય, જીનનું દર્શન થાય, તો પરિણામ શું થાય? સકલ ઉપાધિ થકી મન ઓસર્ય હોલાલ. આ ભાષણ થયું, સ્વરૂપનું ભાષણ. જાણવું એક વાત છે અને ભાષણ થવું, સ્વરૂપનું ભાષણ, તત્વનું ભાષણ થવું. ભાષણ થવું એટલે પ્રતીતિમાં આવવું, અનુભવમાં આવવું, પોતાને પોતાના હોવાપણું ભાસવું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂરું ભાન, નિજપદ નિજમાની રહ્યું, દૂર થયું અજ્ઞાન. કેવી રીતે તું કહેશ? તો કે ભાસ્યું નિજ સ્વરૂપ, શુદ્ધ ચેતનારૂપ. મને મારું સ્વરૂપ શુદ્ધ ચેતનારૂપ ભાસ્યું. ઓળો કે પણ મને દેખાતું નથી. તો કે દેખાવું ને ભાસવું બે જુદું છે. તને નથી દેખાતું ને મને નથી દેખાતું. મારું સ્વરૂપ મને નથી દેખાતું, તને ક્યાંથી દેખાય? ભાસ્યું, પણ મને અનુભવ થાય છે. કોઈ જોઈને ડોક્ટર કે કાંઈ તમને કઈ 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 ઉપાધિ, તકલીફ કાંઈ નથી, તું ગમે એટલું કે, પણ મને પીડા થાય છે એનું શું? મારી વેદના મને ભાસે છે, તું ના પાડ એટલે નથી, અને મને સારું લાગે, દવા લીધી મને સારું લાગે. તો કે ના ના, એક ડોઝમાં કઈ થાય, પણ તું કે ગમે કે તારું સાયન્સ ગમે તે કેટલું હોય, પણ મારો અનુભવ છે, મને લાગે છે કે અત્યારે શાંતિ છે, કોઈ પણ જાતની કઈ તકલીફ પીડા કે વગેરે નથી. આ સ્વયંની અનુભૂતિ છે, આ ચેતના પોતાની છે, આ જ્ઞાતાપણું પોતાનું છે, આ બીજો ન જાણી શકે. આ ભાષણ છે એ પોતાનું છે. ભાષ્યું નિજ સ્વરૂપતે, મને મારું સ્વરૂપ ભાસ્યું. બધી ઉપાધિમાંથી મારું મન ઓસરી ગયું, બધું લાગ્યું, એક અસ્તર વગેરે બધું. રસોઈની એક પ્રક્રિયા છે ઓસાવાની, કઠોળ કરે, ભાત કરે, બધું કર્યા પછી એને સ્વચ્છ કરી નાખવું એટલે શું કરે? ઓસાવા મૂકી દો એટલે અંદરનું બધું પાણી જે કંઈ હશે કસ્તર બધું ઓસરી જશે. કોઈ એવી ચીજ વસ્તુ આવે તો એને પાણીમાં નાખીને ઓસાવા મૂકી દે કે બધું તરીને નીકળી જશે. એમ આ મારો કે છે કે સકલ ઉપાધિ થકી મન ઓસર, મારું મન ઓસરી ગયું. હવે હવે વિચારોની ઉપાધિ ક્યાં હતી? મનમાં હતી. ભાર ક્યાં હતો? મનમાં હતો. ભારે ભારે રહેતો તો ક્યાંય ચેન પડતું નહોતું, સુખ નહોતું, અશાંતિ હતી, અજંપો હતો, ચિંતા હતી, કોઈને કહી ન શકાય, સહી ન શકાય, આવી સ્થિતિમાં હતો. પણ જેવું આ સ્વરૂપ સમજાણું અને ઓસરી ગઈ ઉપાધિ તો શું થયું? કાંઈ ન, તારી ઉપાધિ ક્યાં ગઈ? તો કે એ તો હતી જ, છે હજી. જો ઉપાધિનો વિચાર કરો તો બહારથી હજુ પરિસ્થિતિમાં કાંઈ ફેરફાર કર્યો થયો, પણ મારું મન ઓસરી ગયું, વાત પૂરી થઈ ગઈ. મેં એમાંથી મન ખેંચી લીધું અથવા મારું મન એમાંથી ખેંચાઈ ગયું. સમજણને કારણે મન ખેંચાઈ જાય એટલે એની પછી ચિંતા રહેતી નથી. આ ઓસરવું જોઈએ, રોજ રોજ સંસારના સંગ પ્રસંગમાંથી ઓસરવું જોઈએ. બાટલ્યા ઓસિરાવી દો, પેલા ઓસિરાવવું પડે. અને જેને ઓસિરાવતા ન આવડે કોઈ દી ઓસિરાવી ન શકે, જિંદગીભર કાંઈ ઓસાયવું નથી. અને છેલ્લે કહે કે મારે સમાધિ મરણ જોઈ છે, કોઈ કાળે ન થાય. ઓલો કે તારી બદલે હું મરું તો થાય સમાધિ મરણ. મહારાજો એમ કે હું મરું તો થાય, બાકી તને સમાધિ મરણ થાય એવું કોઈ લક્ષણ, કેમ કે કોઈ ઉપાધિ તે ઓસરાવી નથી, તું એનાથી નિર્મળ થયો જ નથી, તે કોઈથી એની સાથેની મમત્વ તોડ્યું જ નથી, મારાપણાનો ભાવ ગાયડો જ નથી, હું પણાનું અભિમાન એની સાથે ગાયડ્યું નથી, જે પદાર્થોનો સંગ થયો છે એમાં મમત્વ જરાય ઓછું થયું નથી, જેને ઓસિરાવ્યું નથી એ શું ઓસિરાવવાનો હતો? સાહેબ પચખાણ દઈ દઉં મને બધું ઓસિરાવું છે, ધૂળ ઓસિરાવીશ તું? અને જેને ઓસિરાવ્યું છે એને કોઈ છેલ્લે પછખાણ દેવા આવે કે નહીં? એ કે હું ઓસિરાવું છું, એ ઓસિરા કહી દે કે હવે બધા સંબંધો આપણા પૂરા થાય, એ આવજો કહીને જાય. એવા ઘણા પુણ્યાત્માઓ છે કે જે કહે કે હવે અમે નથી, એક બે દિવસમાં હવે વાત પૂરી થાય છે, તમે બધું ભૂલી જજો, આપણે જાય છે. એટલો નિર્મળ આત્મા હોય છે, એટલો નિર્મળ. એને આપણાનું પદ છે ને, પ્રભુ આટલું આપજે મને છેલ્લી ઘડીમાં, કે જે દિવસ ત્રણ બાકી રહે ત્યારે એને જ્ઞાન આવે કે આત્માના સમયનું અને સમાધિનું, તારીખ અને સમય એને પકડાય, એના જ્ઞાનમાં પકડાય કે મેં બધું જ મૂકી દીધું છે, હવે કંઈ રહ્યું નથી, તો બસ હવે આ કંઈ ટકી શકશે નહીં, હવે આ શરીરને જતા કંઈ વાર નહીં લાગે. ઓસરાઈ ગયો છે પણ ભારે છે, એને છેલ્લી ઘડી સુધી એમ થાય કે હું જીવી જઈશ તો વેન્ટિલેશન નાખો ને, ઓક્સિજન મૂકો ને, આમ થશે તેમ થશે, કારણ કે પોતે ભારે છે, ઉપાધિથી ભારે છે. એ વસરાવાનું નથી, ખૂબ સમજવા જેવી વાત છે. અહીંયા કહ્યું છે કે ભાઈ સકલ ઉપાધિ થકી મન ઓસર્યો લાલ, સત્તા સાધન માર્ગ ભણીએ સંચર્યો લાલ. ભાઈ હવે તો મારી સત્તા સિદ્ધની છે એના તરફી ગયો છે. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે પ્રભુ મારી એક જ અભિલાષા છે, જે આત્મ સ્વભાવ છે, જે આત્મતત્વ છે તે મને સાંભળ્યા કરે, હું એને યાદ કરું, કાં તમે યાદ આવો અને કાં તો મને મારો આત્મા યાદ આવે. આવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી છે અને આવી અવસ્થા પ્રાપ્ત કરવા માટે જીનનું સ્વરૂપ સમજાવવું જરૂરી છે. જીનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી આવી અવસ્થા પ્રાપ્ત થાય નહીં. એટલા માટે કે કોઈએ કરી છે, સંસારમાં હોવા છતાં કોઈ સંસારથી મુક્ત થયો છે? જ્યારે જ્યારે આપણે કંઈ પણ આવું કરીએ છીએ ત્યારે પૂછીએ છીએ કે આ દર્દ આપણને થયું પછી કે કોઈને થયું તું ને મટ્યું છે, તો પેલા આપણે ડાક્ટર આગળ જવા કરતા કેની પાસે જાય છે? એની પાસે, કે એને ખૂબ હતું. આપણે લાવ એને જેને પૂછીએ કે તમે કેની દવા લીધી હતી, તમે કઈ દવા લીધી હતી, તમે ક્યાં ગયા હતા? કાં ડિક્શનરી વાંચ ને ડોક્ટર ની, કોણ સ્પેશિયાલિસ્ટ કયો છે ઈનો વાંચે. પેલા તો મને જે દર્દ મૂંઝવે છે, આવું દર્દ કોઈને થયું તું? અને થયું હોય તો કોઈને મટ્યું છે? મટેલાને ત્યાં જાય કે જેને ચાલવું હોય એને ત્યાં જાય? ઓલો કહે કે મને ઘૂંટણનું દર્દ હતું પણ હાવ મટી ગયું. શું કર્યું તમે? તો કે કોપરેલનું તેલ લગાવ્યું. તો મૂક ડોક્ટર ભાડમાં, આપણે પેલા કોપરેલનું તેલ લગાવો, પછી નો થાય તો બીજાને પૂછશું. આ હંમેશા સ્થિતિ છે. એમ જેને આવી સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરવી છે, પીડાથી મુક્ત થવું છે દેહની અને મનની વ્યાધિથી મુક્ત થવું છે, હંમેશને માટે મુક્ત થવું છે, તો આવા હંમેશને માટે મુક્ત થયા છે એવા કોઈ જીવો ખરા સંસારમાં? એવું કોઈ સ્વરૂપ ખરું? તો કે છે. કોનું છે? જીનનું. આ જીનનું સ્વરૂપ મને કોણ ઓળખાવે? સદગુરુ. આ સદગુરુ ઓળખાવે. કબીર સાહેબ નો ધુઓ કેટલો મજાનો છે. શું ધુઓ છે? ગુરુ ગોવિંદ દોનો ખડે. હા બતાય. શું અર્થ થાય? બે ભેગા ઉભા થઈ ગયા. ખૂબી કેવી છે? ગુરુ ને ગોવિંદ બે સાથે છે. હવે બે સાથે છે ત્યારે આને મુશ્કેલી થઈ ને, નહીતર શું થાય? એક હોય તો ક્યાં પ્રશ્ન હતો? ગોવિંદ હતો ગોવિંદ, ગુરુ હોય તો ગુરુ. હવે કિસ્કો લાગુ પાય? આ કિસ્કો શબ્દ મહત્વનો છે કે મારે કોને પગે લાગુ હારું? આ બે ભેગા થઈ ગયા, બે ભેગા થઈ ગયા. તો પેલો સામાન્ય અર્થ જે થાય, સામાન્ય અર્થ, એ સામાન્ય અર્થ એ કીધો કે ગુરુએ ઈશારો કર્યો કે મને નહીં પણ ગોવિંદને. બલિહારી ગુરુ આપ કે સારું થયું તમે મને કીધું, નહીં તો હું તો તમને જ પાછો પગે લાગત. પણ તમે મને ગોવિંદ દીયો બતાય, મને કહી દીધું કે આ રહ્યો, એટલે સારું થયું. પણ બીજો અર્થ છે, બહુ મહત્વનો અર્થ. હવે ગોવિંદને ઓળખાવ્યા પછી ગુરુ રહેવાનો નથી, અને નોરીએ જ ગુરુ. વાત સમજવા પ્રયત્ન કરજો. ગુરુનું કામ સદગુરુને જીનને ઓળખાવાનું છે. જીન ઓળખાયા પછી સદગુરુ વચમાં આડો નહીં આવે. હવે તારે જીન સ્વરૂપ થવું છે. અને ઓલો ગુરુ કે ના હું જાઉં નહીં, તારા સિંહાસન ઉપર હું જ બેસી રહું, કેટલો મારો ઉપકાર છે. અરે તારો ગમે એટલો ઉપકાર હોય, સદગુરુની જાત શું? ખસી જાય એની જાત, માથે ચડી બેસે એ સદગુરુની. હવે ગુરુ તો આ પહેલી આ છેલ્લી અવસ્થા છે. સદગુરુ અને ગોવિંદ બે આવ્યા છે, તો ગુરુ છેલ્લો છે. માટે ગુરુને પગે લાગી લો, કેમ કે હવે પછી ગુરુ મળવાનો. આ એનું છેલ્લું દર્શન છે, કારણ કે સદગુરુ છે, સદગુરુ છે, છેલ્લું દર્શન છે. આ સદગુરુએ મને જીનેશ્વર ઓળખાવી દીધા, વિતરાગ ઓળખાવી દીધા, અને તું વિતરાગ સ્વરૂપ છો. હવે તું એ તારું સ્વરૂપ પ્રાપ્ત કર, એમાં સદગુરુ ક્યાંય આડો આવે. ગુરુ રહ્યા છદ મસ્ત પણ વિનય કરે ભગવાન. એને નમસ્કાર કરી દીધા ગુરુને કે અમે ભગવાન થઈ ગયા છે, આ છેલ્લા નમસ્કાર, હવે તમે પતી ગયું, હવે ગુરુ રહેવાનો. અને હવે ગુરુને જીન થવાનું છે. તેરમાં પૂછ, આ શ્રેણી માંડી હોય. એટલી બધી પરમાર્થ માર્ગની અંદર શબ્દોના અર્થ પરમાર્થથી લેવા પડે, તર્કથી નહીં. તર્કથી અર્થ પંડિતો લે. જેમ આપણે કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમુ શ્રી સદગુરુ ભગવંત. આ સદગુરુ એ મારો શ્રી એટલે સદગુરુ છે, એના બધા લક્ષણોથી યુક્ત છે, ઐશ્વર્યથી યુક્ત છે, અને ભગવંત એટલે ભગવાન જેવો છે. સદગુરુમાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. તો ત્યાં ત્રણ તત્વ નથી ભૂયકા, શ્રીનું જુદું ને સદગુરુનું જુદું ને ભગવંતનું જુદું ને. આ ચમત્કૃતિ છે, ધૂળ ચમત્કૃતિ આત્મ સુધીમાં જ્ઞાનીનો આશય જાણો છો. જ્ઞાની આ સદગુરુનું મહત્વ કીધું પહેલી ગાથામાં, કે જેણે આવું ઓળખાયું એ સદગુરુ શ્રીમંત છે, ભાગ્યસવંત છે, ઐશ્વર્યવંત છે, જ્ઞાનવંત છે અને ભગવાન સમાન છે તારા માટે. જ્યાં સુધી જીન નથી ઓળખાયા, સ્વરૂપ નથી ઓળખાયું ત્યાં સુધી એ. એટલે સદગુરુની અવસ્થા બતાવી છે ઉપકારીપણાની, કે સમજાવ્યું તે આવું પદ મને સમજાવના એ કેટલો મહાન છે, કે ભગવંત સમાન છે એમાં ભગવાન જુદો નથી ત્યારે, અને ભગવાન કોઈ સ્વરૂપ સમજાવવા આવવાનો નથી. સમજાવ્યું તે પદ નમો તો સમજાવનાર ત્રણ તત્વ હતા કે એક જ તત્વ હતું? બરોબર છે ને? તો અહીંયા ત્રણ તત્વની શબ્દની મારામારી કર્યા કરીએ, આ પંડિતોનું કામ છે, જ્ઞાનીઓનું નહીં. આ જ્ઞાનીઓનું કામ નથી. અને આ પંડિતો ભેગા થઈને કૃપાળુદેવને પંડિત ઠેરવવા પ્રયત્ન કરશે, પોતે તો જ્ઞાની થઈ શકશે નહીં, પણ કૃપાળુદેવ પંડિત હતા એવું સાબિત કરવાનો પ્રયત્ન કરશે. આ રમત છે, આ રહસ્ય નથી. આત્મસિદ્ધિને જાણવાનો, આત્મસિદ્ધિનો આશય પકડો, આત્મસિદ્ધિનો આશય પકડો કે પરમાત્મા અને સદગુરુમાં તો ભેદ ગણીશ નહીં, અહીંયાથી શરૂઆત થાય છે. પણ છતાં જો ગુરુ છદ્મસ્થ હોય તો શિષ્ય ભગવાન બની શકે છે. ગુરુ ભગવાન છે અત્યારે પેલી ગાથામાં, પણ પછી કદાચ શિષ્ય ભગવાન થાય તો શક્ય છે, અને ગુરુ છદ્મસ્થ રહીએ. પણ ગુરુ આડો ન આવે, ગુરુ ખસી જાય તો ગુરુને ગોવિંદ બે ભેગા થાય તો ગુરુની છેલ્લી દર્શન છે હવે, એ શિષ્યને ખબર છે કે આ દર્શન હવે છેલ્લું છે, હું તો મારા સ્વરૂપમાં લીન થાઉં છું. એટલે છેલ્લા દર્શનની અંદર છેલ્લી ભૂમિકામાં ગુરુને નમસ્કાર કરે છે, એટલે ત્યાં બલિહારી ગુરુ આપકી કહીને એને વંદન કરે છે કે તમે મને ગોવિંદ બતાવી દીધો છે, હવે તમારી બલિહારી થઈ જાય. એટલે ચાલે છે, એ જ છે, એમાં કઈ બીજી વાત નથી. પણ પરમાર્થની અંદર વસ્તુને સમજવાની યુક્તિ, સમજવાની રીત, આશયથી ચાલો, અને એ રીતે અહીંયા કહ્યું છે. એટલે કૃપાળુદેવે એને ગાથાનું જે સમાંતર ગાથા મૂકી છે એ ગાથા મૂકી આપણી, કે સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ તો તે પામે જીન દશા, જીન છે આત્મ સ્વરૂપ. આ સદગુરુના ઉપદેશ વણ સમજાય એના જીન રૂપ, એની સાથે આ ગાથા મૂકી છે. આત્મસિદ્ધિની ગાથાના ક્રમમાં નથી, પણ એ ગાથાને, બારમી ગાથાને વિશેષ રૂપમાં સમજાવવા માટે કૃપાળુદેવે આ ગાથા મૂકી, કે સદગુરુના ઉપદેશથી થાય શું તો જીનનું સ્વરૂપ સમજાય માટે સદગુરુ જીનને જીનનું, અને જો જીનનું સ્વરૂપ નથી સમજ્યા તો કેટલો સરસ શબ્દ મૂક્યો કે સમજ્યા વણ ઉપકારશો. તું પરોક્ષ જીનની વાત કર અને જીનનું સ્વરૂપ તો સમજ્યો નથી, તો જીનને જ્યારે સમજીશ ત્યારે પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય એ ભેદ રહેતો નથી. જ્યારે સ્વરૂપ પકડાય છે, ગુરુનું સ્વરૂપ સમજાય તો ગુરુ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય. કૃપાળુદેવ એ મારા સદગુરુ છે, એનું સ્વરૂપ જો હું જાણું છું તો એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ મારે એની સાથે સંબંધ નથી, કારણ કે સદગુરુ તત્વ છે એ એનું શરીર નથી, એનો આત્મા છે, એનો બોધ છે, એનું જ્ઞાન છે, એનો દેહ નથી. જે દેહને વળગી ગયા છે ગુરુના નામે એ દ્રષ્ટિરાગની અંદર બંધાઈ ગયા છે, એ કોઈ દી છૂટી શકશે નહીં. બહુ આકરું છે, દ્રષ્ટિરાગથી છૂટવું બહુ આકરું છે. એ ગુરુના સ્વરૂપને સમજતા નથી કે ગુરુનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. જ્યાં સુધી તું પરમાત્મા સ્વરૂપ થયો નથી ત્યાં સુધી, પણ તું થઈ જા અને ગુરુ રહી જાય શક્ય છે. આ વિતરાગનો ન્યાય છે, વિતરાગનો માર્ગ છે. આટલી અદભુત વાત એ આત્મસિદ્ધિમાં કીધી છે, અને કેટલાય પંડિતો ગોથા ખાય છે, સમજી શકતા નથી, અને જેમ ફાવે એમ ઇન્ટરપ્રિટેશન કરે છે. જ્ઞાનીની આસાધના સિવાય કંઈ નથી. કઈ રા કરે અહીંયા કે છે આગળ, જીન એટલે વિતરાગ, બોલો કેને વાંચવાનું છે?
જીન એટલે વિતરાગ, પરમાત્મા આત્મ સ્વરૂપ છે. નવ કર્મથી રહિત, દ્રવ્ય કર્મથી રહિત, ભાવ કર્મથી રહિત, ટૂંકમાં રાગદ્વેષ વિભાવોથી રહિત અસલ જે શુદ્ધ આત્મા છે તે જીન છે, વિતરાગ છે. કારણ કે શુદ્ધ સ્વભાવને પામ્યા છે અને તેથી અમારું મસ્તક ઝૂકે છે. પ્રભુ, તમે રાગદ્વેષથી રહિત થયા છો, અમે તમારા ગુણાનુવાદક કરીએ છીએ કે હે પ્રભુ, તમે રાગદ્વેષને જીત્યા છે. આવો જીનનો સ્વભાવ સમજાય તો અંદરથી આત્માનો રણકાર આવે, ઝંકાર આવે. જેમ સિતારમાં તાર ઉપર રવિશંકરની આંગળીઓ ફરે અને ઝંકાર ઉઠે, તેમ હે પરમાત્મા, તમને જોતા અમને અંદરથી આત્માનો ઝંકાર આવે. આટલા વર્ષોમાં આપણને મંદિરમાં કોઈ દિવસ ઝંકાર આવ્યો ખરો? ઝંકાર તો અંદરથી આવે છે, સદગુરુના ઉપદેશથી પોતાના સ્વરૂપની દશા પામે છે. કારણ કે શુદ્ધ આત્માપણું એ જીનનું સ્વરૂપ છે. શુદ્ધ આત્મા કહો કે જીન કહો, રાગદ્વેષ અને અજ્ઞાન જેમના વિશે નથી તે શુદ્ધ આત્મા છે. જેવા વિતરાગ પરમાત્મા રાગદ્વેષ અને અજ્ઞાનથી મુક્ત છે, તેમ સત્તાની અપેક્ષાની બધા જીવો પણ તેમના જેવા જ છે.
આગળ
મોહન વિજયજી મહારાજે ભગવાનને ઠપકો આપ્યો છે, અરે ભક્તોની મસ્તી હોય છે અને મસ્તીમાં બોલે છે, બાળપણે આપણા સહસ્નેહીએ રમતા નવ નવ શેષ, ભગવાન ભૂલી ગયા અમે નાના હતા ત્યારે આપણી સાથે ધૂળમાં રમતા હતા, આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે, તમે પ્રભુતા પામ્યા, તીર્થંકર થયા, સિદ્ધ બન્યા, મુક્ત બન્યા, વિતરાગ થયા અને અમે તો ત્યાંના ત્યાં જ રહ્યા. જો ખરેખર સદભાવના હોય, પ્રેમ હોય, તો આ બાળપણનો સાથી, બાળપણનો ગોઠિયો સંસારમાં રખડે છે, તેને રખડતો બંધ કરો, તમારા જેવો મને બનાવી દો. આ ભક્તિ પરમાત્માને કહેવાનો ભક્તિનો ભક્તનો અધિકાર છે, અને માટે એમ કહ્યું છે કે સહુ કોના મન વાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો, એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરે? પ્રભુ, તમે તમારા પદને કેમ યાદ કરતા નથી? કોઈ ભક્તે વળી એમ કહ્યું, દાયક નામ ધરાવો છો તો દેતા શું થાય, સુર તરુની આગે રે બહુ શું બહુ માંગવું, કલ્પવૃક્ષ પાસે આટલું માગવું પડે? પ્રભુ, તમે તો દાયક છો, દેનારા છો, દાતાર છો, દેતા શું થાય છે, અને અમે તમારી પાસે શું માગીએ છીએ? અમારું સ્વરૂપ અમને આપો, અને એ પણ સત્તા એ સૌને છે.
સદગુરુએ વિતરાગને ઓળખાવ્યા, જીનને ઓળખાવ્યા અને જીનને ઓળખાવ્યા, ઓળખાવતા આત્માના સ્વરૂપને પણ ઓળખાવ્યું. માનવ જન્મ પામીને આત્મા અને પરમાત્મા ઓળખી લેવા જેવા છે. મોત આવતા પહેલા જીવનમાં આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરી લેવા જેવી છે. માટે એમ કહ્યું કે આત્મહિત કારણે સદગુરુનો ઉપદેશ સાંભળ્યા વિના અને સમજ્યા વિના જીન ભગવંતોનું ભક્તિ કરવા યોગ્ય સહજાત્મ સ્વરૂપ સમજાતું નથી. આ ભાષા નવી છે, બાકી બધી સાંભળી છે, અને સમજ્યા વગર તેઓનો કરેલો ઉપકાર સ્ફુરે નહીં. આપણા ઉપર તીર્થંકર પરમાત્માએ કેવો ઉપકાર કર્યો છે! મોક્ષમાં જતા પહેલા તીર્થંકર નામકર્મની નિકાચના ત્રીજા ભાવમાં થાય છે. 20 સ્થાનક તપની આરાધના કરે છે. કરોડો વર્ષ સુધી આવું ઘોર તપ એ તીર્થંકરો કરે છે. એમની ક્વોલિટી જુદી છે, એ જીવ દળ જુદું છે, એમનું તથા ભવ્યત્વ જુદું છે, એમની ઉચ્ચતમ ક્વોલિટી છે. જગતના સર્વ પ્રાણીઓનું હિત થાય એ જ માત્ર જેમના હૈયામાં એક કરુણાની ભાવના છે, તેવા તીર્થંકર પરમાત્માએ આપણી ચિંતા કરી છે. મા જન્મ આપ્યા પછી ચિંતા કરે છે, પિતા પપ્પા શબ્દ બોલાય ત્યારે ચિંતા કરે છે, અને પતિ પત્ની પરણે ત્યારે ચિંતા કરે છે. આપણી સાથે તીર્થંકર ભગવંતોને કોઈ સંબંધ નથી, છતાં તેઓએ આપણી ચિંતા કરી છે. તમે કર્મમાંથી મુક્ત બનો, દુઃખમાંથી મુક્ત બનો, અજ્ઞાન અને વાસનામાંથી મુક્ત બનો, તમે જાગો અને તમારો ખજાનો પ્રાપ્ત કરો, એવી ચિંતા તેમણે કરી છે. આપણી ચિંતા લેવા દેવા વગર કરી છે. માટે તીર્થંકર પરમાત્માએ પ્રેમના સાગર છે, કરુણા અને વાત્સલ્યના સાગર છે. ભગવાનની પૂજા કરતા કરતા આંગળી અડાડતા અડાડતા આવું યાદ કરતું અયું ભરાઈ જશે, આંખ આંસુથી છલકાઈ જશે. પરમાત્મા આપે મારી ચિંતા કરી, હું તો નિગોદમાં રખડતો હતો, મારું કંઈ ઠેકાણું ન હતું, આજે તો હું માનવ દેહમાં છું, કંઈક પુણ્યનો ઉદય છે. પ્રભુ નિગોદમાં હતા એ વખતે પણ તમે મારી ચિંતા કરી છે, મારું હિત તમે ઈચ્છ્યું છે, મારું ભલું તમે ઈચ્છ્યું છે. આવી ચિંતા કોઈ ન કરે, મારે જન્મ જ ન લેવો પડે આવી ચિંતા તમે.
સવિજીવ કરું શાસન પરમાત્માની
માઇક રાખો, બરાબર માઇક સાથે રાખો.
હવે આનાથી તીર્થકરણ નામ કર્મની નિકાચના થાય છે. પરહિતાર્થ રસિકતાથી બંધાયેલ તીર્થંકર નામ કર્મનો ઉદય થવાથી તીર્થની સ્થાપના થઈ છે, આપણને મોક્ષ મળે એટલા માટે તીર્થની સ્થાપના કરી છે. તીર્થંકર દેવી આત્મકલ્યાણનો આખો માર્ગ ઉભો કર્યો છે. આ નેશનલ હાઈવે છે, કોઈ વિઘ્ન નહીં, અંતરાય નહીં એવો માર્ગ છે. સર્વજ્ઞ પરમાત્માની આ પોતાનું વર્ણન સદગુરુ કરે છે. એ વર્ણન સાંભળતા મુક્ષોનું હૈયામાં પરમાત્મા પ્રત્યે બહુમાન સ્ફુરે છે અને એમાંથી ભક્તિ જાગે છે. આને કહેવાય છે ભક્તિ. થોડા સ્તવાનો બોલો એટલે ભક્તિ માનો છો ને, આવી સારી વાત છે. અમે તો કોઈની ઓછી કિંમત આંકતા નથી, પણ આનાથી ઊંચો માલ પણ છે. આ લોઢાનો કટકો અને ચાંદીનો ટુકડો છે. ચાંદી કરતાં સોનું વધારે મોંઘું છે અને સોના કરતાં હીરા માણેક વધારે મોંઘા છે. લોઢું લોઢાની જગ્યાએ બરાબર પણ ઝવેરાત સાથે સરખામણી ન થાય. પરમાત્માની ઓળખન થયા પછી એમનો મારા ઉપર અનંત ઉપકાર છે. મારી ચિંતા એમણે કરી છે. સંસારથી કર્મથી રાગ દ્વેષથી હું મુક્ત બનું, મોહથી મુક્ત બનું. મુક્ત બનું તેમ નહીં પણ બધાને મુક્ત બનાવું. અભય દયાણ, ચક્કુ દયાણ, મગુ દયાણ, શરણ દયાણ, બોધિ દયાણ, ધર્મ દયાણ, ધર્મેશ્વર દયાણ, ધર્મ ન્યાય ધર્મ સાય હણિન, ધર્મ સચાવ ચક કવત તીણું, જીણાનું જાય યણ, જીણાનું તારણ, દાણું બો અયણું, મુક્તાણું મોહ ગાણમ. પ્રભુ તમે આ અદ્ભુત કામ કર્યું. આ સાંભળતા સાંભળતા રોમ રોમમાં ઉલ્લાસ થાય અને ઉલ્લાસમાંથી જે ભાવ પ્રગટે છે તેને કહેવાય છે ભક્તિ. ભક્તિ ચેતનાથી ચેતનાની અવસ્થા છે. ભક્તિ ક્રિયા નથી. મીરાએ ગયું નથી રે પિતા અણ જાણી, મેવાડના રાણા ઝેરના પ્યાલા પીધા અમે જાણી. તમે ઝેર આપો.
તમે ઝેર આપો પણ મને તો અમૃતનો પ્યાલો મળે છે. એ અમૃતનું પાન કરી છે, હવે તમારા ઝેરના પ્યાલા અમને પજવવાના નથી. આ ભક્તિ કહેવાય. પરમાત્માને યાદ કરતા કરતા અયું ભરાઈ જાય. નારદજી એમ કહે છે, કંઠ અવળોદો થાય ભરાઈ જાય, આંખમાં આંસુ આવે, બોલી ન શકો અયું ભરાઈ જાય, રોમાંચ ખડા થઈ જાય. એ પરમાત્માને યાદ કરતા જે શબ્દો નીકળે તેને કહેવાય છે ભક્તિ. ભક્તિ પ્રેમની અભિવ્યક્તિ છે. હૃદય અલબલી જાય અને મન તરબતર થઈ જાય પછી જે ગીત નીકળે તેને કહેવાય છે ભક્તિ. સદગુરુના ઉપદેશથી વિતરાગ પુરુષ પ્રત્યે આવી ભક્તિ જાગે છે. સદગુરુનો ઉપદેશ શું કામ કરે છે? જીવનમાં પોતાનો આત્મા જાગૃતિ પામીને જૈન સ્વરૂપ જ પોતાનું છે એવો નિર્ણય કરીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થનું મંડાણ કરે છે. આને કહેવાય છે ધર્મ, આને કહેવાય છે ધ્યાન અને યોગ, આને કહેવાય છે તપ. અને મજાની વાત તો એ છે કે જીનની વિતરાગતાની ઉપાસના કરતા કરતા એક દિવસ પોતે જ જીન થઈ જાય છે. જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે, ભૂંગી ઇલાકાને ચટકાવે તે ભૂંગી જગ જોવે રે. આનંદજી મહારાજ, રાગદ્વેષથી ભરેલો આ આત્મા છે. જીનનું ધ્યાન કરતા કરતા એક દિવસ તેના રાગ દ્વેષ ખરી પડે છે, મોહ ખરી પડે છે, આસક્તિ ખરી પડે છે. જેમ ઝાડ ઉપરનું સૂકું પાંદડું ખરી પડે છે તેમ ભક્તિ કરતા કરતા રાગ દ્વેષ ખરી પડે છે. કસાયો માયા આસક્તિ અને મોહ ખરી પડે છે. જન્મ જરા મરણ ખરી પડે છે અને શરીર પણ ખરી પડે છે. અંદરની મુક્તિ અવસ્થા પ્રાપ્ત થાય છે. હિન સામે જોઈને તેમની ઓળખાણ થાય તેવી અદભુત ગુરુ સદગુરુના ઉપદેશ વગર પ્રાપ્ત થતી નથી. આવો પ્રેમ પ્રગટ થતો નથી. દિનેશોને ઓળખ્યા સમજ્યા પછી પ્રેમની ધારા પ્રગટ થશે. પછી એમ લાગશે કે જગતમાં પ્રેમ કરવા જેવું પાત્ર જો કોઈ હોય તો એકમાત્ર પરમાત્મા જ છે. ત્યાં આપીને આ પ્રેમનું ધન આપણે ખોટું વેડફી નાખ્યું છે. આ પ્રેમનું ધન ક્યાંય પણ અર્પણ કરવા જેવું નથી, પરમાત્માના ચરણોમાં જ અર્પણ કરવા જેવું છે. માટે આનંદ ગંજીએ ગાયું.
બસ આપો બાજુમાં કોઈ નતો આગળનો વિનુભાઈ લઈ લો.
ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો રે ઓર ન ચાહુ રે કંત રીજ્યો સાહેબ સંગ ન પરિહરે રે ભાંગે સદ અનંત. ઋષભદેવ ભગવાન મારા પ્રિયતમ છે, આ પ્રિયતમ શબ્દ અહીં સોંપે. પ્રિયતમ પ્રિયતમ કહેતા પ્રાણા અને બીજા દાડે છૂટાછેડા લે ત્યાં પ્રિયતમ શબ્દ ન સોંપે. એક વખત જો તેઓ રીજ્યા તો આપણે સંગ છોડે નહીં. આ મારા પરમાત્મા એવા છે કે રીજ્યા એટલે રીજ્યા, સંગ જ ન છોડે, હાથ છોડે જ નહીં, ઠેઠ મોક્ષમાં લઈ જાય. કોઈ કહેનારો મળે આવો, એવાનો હાથ પકડો જે મોક્ષમાં લઈ જાય, એવાનો હાથ પકડો જે જીવનનો સાથી બની જાય. આ સમજો, આ સમજ્યા વગર પરમાત્માનો આપણા ઉપર કેવો ઉપકાર છે તે ક્યારે ખબર પડે? એક વખત જો ખબર પડી જાય તો શું સમજાય? જિનેશ્વર પરમાત્માનું સ્વરૂપ તે ઉપાસ્ય બને અને ઉપાસક બનેલો મુમુક્ષુ આત્મા મટતો જાય અને પરમાત્મા બનતો જાય, વળગેલી ઉપાધિ છૂટતી જાય. સદગુરુનો યોગ નિરંતર રહેવો દુર્લભ છે, પણ જ્યારે યોગ થાય ત્યારે અમે તો એમ કહીએ છીએ કે સદગુરુ મળ્યા તો તેના ચરણોમાં જ રહેજો. નિરંતર વિતરાગ પુરુષને સમજજો, તેમને સાંભળજો અને એમ માનજો કે જીવનમાં લાવો ખરેખર જો હોય તો આમાં છે. સદગુરુની વાણીથી સ્વર્ગ ભગવાનને અપૂર્વતા ભાસે છે અને તેની ઉપાસના કરતા પોતે તે અવસ્થા પ્રાપ્ત કરે છે. છેલ્લી વાત, આ બધાનું કારણ સદગુરુ પ્રત્યે કૃતજ્ઞતાની બુદ્ધિ છે. કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારને ન ભૂલી શકાય એવી અવસ્થા. શું પ્રભુ ચરણ કને કર ધરો, આત્મા તે સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. પ્રભુ તમારા ચરણમાં શું અર્પણ કરું, આપણા જેવું મારી પાસે છે શું, હું જ ભિખારી છું, તમને હું શું આપું. પણ પ્રભુ તમને ઓળખ્યા તમને જાણ્યા મારા ઉપર તમારો ઉપકાર છે, તેની મને સમૃદ્ધિ થઈ, તેનું મને ભાન થયું. મારા માલિક તમારા પ્રત્યે પ્રેમનો સ્નેહનો સાગર ઉછરી ગયો છે, તેમાંથી ભક્તિ પ્રગટ થાય છે. તેથી તમારી હું સત્વના કરું છું, તમારું ધ્યાન કરું છું અને ધ્યાન કરતા કરતા જેમનું ધ્યાન કરું છું તેવા જેવા બની જાઉં છું.
અહીં આપી દો રાજગુરુને, લઈ લો. છેલ્લો પેરેગ્રાફ વાંચી લો. પ્રકરણ પૂરું થશે.
આત્મ પરમાત્મા કુધી આવે સો આત્મ પરમાત્મા પદ પાવે, ભૃંગી ઇલિકાને ચટકાવે તો ઇયરી ભવરી ભવરી પદ પાવે. મહારાષ્ટ્રમાં સંત તુકારામ થયા છે, તેમણે એક અનુભવ કહ્યો છે કે ભજન કરતા પાંડુરંગ તુકા જાલા પાંડુરંગ. ભગવાન કૃષ્ણનું માર્ગમાં પ્રિય નામ છે પાંડુરંગ. એમનું ભજન કરતા કરતા ભજન કરનાર તુકારામ મટી ગયો અને પાંડુરંગ બન્યો. કબીરજીએ જુદી વાત કરી છે, મન એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર. મન ગંગાના પાણી જેવું નિર્મળ થઈ ગયું પછી શું થયું? એક દિન કબીર હરિહરિ કર રહા હતા अब एक दिन ऐसा हो गया कि हरि कबीर कबीर कर रहा है, आवी एक अवस्था जीवन में प्राप्त थाय। आ गाथा अद्भुत छे, एक एक गाथा अद्भुत छे, एने घूटवी पड़े। मर्दनम गुणवर्धनम, मेहंदीना पांदरे पांदरे रंग छे पण लगाड़ता आवड़े तो, अने दूध में माखण छुपाई ने रह्यू छे पण वलोणू करता आवड़े तो, परम कृपाळु देवना शब्दे शब्दे मोक्ष छे आ प्राप्त करता आवड़े तो। बारमी गाथानी आ समाप्ति छे। परम कृपाळु देवनी खूबी छे, सद्गुरु योग थयो नथी ने चिंता करीश नहीं। एक दरवाजो बंद छे तो तने बीजो दरवाजो उखाड़ी आपसू, अने ए पण बंद थाय तो त्रीजो दरवाजो आवती काले 13-14 महत्वनी गाथा मा आ जोईशु।
बारमी गाथानुं समापन छे अने एमां एज के छे के जिन छे ए शुद्ध आत्मपणुं ए जिननुं स्वरूप छे। जो पोताना शुद्ध आत्माने प्राप्त करवो होय तो एनुं मॉडेल एनो आदर्श जिनेश्वर परमात्मा छे। तो अत्यारे आत्महितने कारणे सद्गुरुनो उपदेश सांभळ्या विना ने समझ्या विना એ જીન ભગવંતોનું ભક્તિ કરવા યોગ્ય સહજાત્મ સ્વરૂપ સમજાતું નથી। એ લખ્યું છે મુનિશ્રીએ કે આ ભાષા નવી છે, બાકી બધી સાંભળી છે, પણ ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનનું સ્વરૂપ જે સમજાવવું જોઈએ એ સાચા સદગુરુ મળ્યા નથી કે એને ઓળખાવ્યા નથી। જ્યાં સદગુરુ મળ્યા એને પોતે જ ઓળખાવ્યા, એ પોતાને જ પરમાત્માને ઓળખાવ્યો જ નહીં ક્યારે। તો એમાં ને એમાં આ જીવ કીધું કે કુગુરુએ તો મુમુક્ષુઓને લૂંટી લીધા છે, ક્યારે એને સદગુરુ હું રહી જાઉં તો ભલે, પણ તું સદગુરુને જિનેશ્વરને ઓળખ। તો એ પ્રકારે જેની સામે જોઈને તેની ઓળખાણ થાય એવી અવસ્થા સદગુરુના ઉપદેશ વગર પ્રાપ્ત થતી નથી। અને આ જિનેશ્વર પરમાત્માનું સ્વરૂપ એવું અચળ છે કે એકવાર જો એનું ઓળખાણ થઈ જાય તો એ પછી સાથ છોડતો નથી। રિજ્યો સાહેબ સંગન પરિહરે, પણ તારે છોડવા હોય તો એ તને છોડે નહીં। આ પરમાત્માનું સ્વરૂપ સમજવા જેવું છે કે તું ભલે રીઝાઈ જા, તું રિસામણી જવાની તને છૂટ, પણ પરમાત્મા ક્યારેય પછી તો એવું એનું સ્વરૂપ છે કે જિનેશ્વરનું પરમાત્માનું સ્વરૂપ છે અને આ સાચું પ્રિયતમનું સ્વરૂપ છે। ઉપાસ્ય અને ઉપાસક બનેલો મુમુક્ષુ આત્મા મટતો જાય અને પરમાત્મા બનતો જાય। કેટલી સરસ મજાની વાત મૂકી છે કે આત્મા મટતો જાય, આત્મા છે એ હું પણ છે, ગમે તે ગતિમાં ગયો, ગમે તે યોનિમાં ગયો, ગમે તે સ્વરૂપ મેળ્યું તો અહીંયા હું પણ એનું ચાલુ જ છે। એ આત્મા રૂપે તો હુંમાં જ છે, એનું હું પણ મટે ત્યારે એનું પરમાત્મા પણ જાગૃત થાય છે। એટલે આવી સદગુરુની પ્રત્યેની કૃતજ્ઞતા છે। અને છેલ્લે એની વાત કરી છે કે એ કેવો થાય છે, તો સરસ દાખલો તુકારામનો છે અને કબીરજીનો છે। તુકારામ કહે છે અમે તો પાંડુરંગની પૂજા કરતા કરતા પાંડુરંગ જ બની ગયા। આનંદગંજીએ કહ્યું કે જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે। વેદમાં પણ એક સરસ વાક્ય શંકરાચાર્યજીએ મૂક્યું છે કે શિવો ભૂતવા શિવમ યજેત, તો શિવ થઈને શિવની પૂજા કર તો શિવ થઈ શકીશ। એમ અહીંયા એ ભૃંગી ઇલિકાને ચટકાવે એક જબરજસ્ત ન્યાય પરમાર્થ માર્ગમાં આપ્યો છે કે સતત એનું સ્મરણ ચિંતન કરવાથી જીવ પણ તેના સ્વરૂપને પામે છે। તો કબીર પણ કહે છે કે ભક્તિ કરવાથી નિર્મલ થઈ ગયો, નિર્મલ થવાથી શું થયું, તો કબીર હરિ હરિ કરતો હતો, હવે હરિ કબીર કબીર કરે છે, કારણ કે કબીર પોતે હરિ થઈ ગયો છે। આત્મા મટતો જાય અને પરમાત્મા બનતો જાય એ રહસ્ય છે। આવા સદગુરુના યોગની વાત અહીંયા મૂકી અને જે વાત 11 અને 12 ગાથા કે પરોક્ષ જિનેશ્વર કરતાં પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર ચડિયાતો છે, શા માટે, તો એ સદગુરુના ઉપકાર વિના એ જિનેશ્વરનો ઉપકાર સમજી શકાશે નહીં, એનું સ્વરૂપ સમજી શકાશે નહીં। અને સદગુરુ એટલા માટે કીધો છે કે એ તને જિનેશ્વર ઓળખાવશે, પોતાને ઓળખાવશે નહીં, પોતામાં તને રાખશે નહીં, જિનેશ્વર સાથે જોડી દેશે. એટલે પોતે કદાચ કર્મવશ રહી જાય સંસારમાં તો એ પોતાના શિષ્યને તો આગળ જ કરે, એનું નામ સદગુરુ. એ ક્યારેય પોતાના શિષ્યને પોતાથી આગળ થવા ન દે, આ સદગુરુનું લક્ષણ નથી. બહુ સરસ, આમાં છુપી વાતો તો ઘણી સરસ બધી કીધી છે, પણ એનું મહત્વ આ કૃતજ્ઞતામાં છે. અને આવી ગાથા કૃપાળુદેવ મૂકી છે, આવું રહસ્ય સમજવું આ ચમત્કાર છે. કે કેવી રીતે કીધી હશે, આ જિનના ઉપકારથી વધારે ગુરુનો ઉપકાર કીધો, પણ એ ગુરુનો ઉપકાર સદગુરુનો ઉપકાર કીધો છે. જેવા તેવા ગુરુનો નહીં, કુગુરુનો નહીં, કુળગુરુનો નહીં, ગચ્છ ગુરુનો નહીં, સંપ્રદાય ગુરુનો નહીં, સદગુરુનો કીધો છે. અને ત્યારે ફરી સદગુરુના લક્ષણ દસમી ગાથા બરોબર બેસે, કે સદગુરુ કેવો હોય કે આત્મા મટાવે અને પરમાત્મા બનાવે, એને કહેવાય સદગુરુ. આ એની કક્ષા છે. અને એ સદગુરુત્વ એનું એના બોધમાં છે, એના શરીરમાં નથી. માટે શરીરને નહીં વળગો, એના જ્ઞાનને વળગો. વિશેષ અવસરે
દિન રાત રહે સદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુધામય પ્રણમો પદ છે વર છે પ્રણમો પદ છે વર છે પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય.